நமோ அரியந்தானம், நமோ சித்தானம், நமோ ஆயரியானம், நமோ வஜ்ராயானம், நமோ லோயே சவசாஹூனம். ஆத்மா கா ஜ்ஞான ஹோ, ஆத்மா கா ஜ்ஞான ஹோ, ஆத்மா தேரி மேரி சன்சார மே பஹிசான ஹோ, ஆத்மா மே தின உதய ஹோ, ஆத்மா மே ராத ஹோ, ஆத்மா அனுபவ மே ஆவே, ஆத்மா கீ பாத ஹோ, ஆத்மா கே தியான மேஹி மேரா புனருத்தான ஹோ, ஆத்மா கே தியான மேஹி மேரா புனருத்தான ஹோ. આપણી ચર્ચા હમણાં થોડા લેક્ચર્સથી જે જીનાગમનો એક અત્યંત મહત્વપૂર્ણ વિષય છે એ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે, જેનું નામ છે ઉપાદાન નિમિત્ત. ઉપાદાન નિમિત્ત વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ પાંચ મહાન સિદ્ધાંત નું આપણને ધ્યાન કરાવ્યું. એ પાંચ મહાન સિદ્ધાંત કયા છે? તો કે ઉપાદાન, નિમિત્ત, નિશ્ચય, વ્યવહાર અને ક્રમબદ્ધ પર્યાય. આ પાંચ મહાન સિદ્ધાંત નું જ્ઞાન પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને કરાવ્યું. આ સિદ્ધાંતો જીનાગમમાં પૂર્વ આચાર્ય દેવોએ લખ્યા છે. આ સિદ્ધાંત વસ્તુ સ્વરૂપની સિદ્ધિ પ્લસ સ્વતંત્રતાની ઘોષણા આ સિદ્ધાંતો કરે છે. આપણો અનાદિકાળનો જે મિથ્યાત્વ ભાવ, અજ્ઞાન ભાવ, કર્તૃત્વ ભાવ, મિથ્યા કર્તૃત્વ ભાવ, એ કર્તૃત્વ ભાવ આ સિદ્ધાંતોને સમજવાથી, ભણવાથી છૂટે છે. આપણી ચર્ચા ઉપાદાન નિમિત્ત સંબંધી ચાલી રહી હતી. એમાં આપણે જે સૌથી પહેલા તો જે કાર્ય દ્રવ્યમાં જે કાર્ય થાય, કોઈ પણ કાર્ય થાય, તો એ કાર્યમાં કેટલા કારણ હોય. કોઈ પણ કાર્ય થયું, કોઈ પણ કાર્ય, જેવી રીતના એક વુડની આપણે શીટ લાવીએ, ખ્યાલ આવે છે? અને વુડની શીટ લાવીએ, એક લાકડાની શીટ લાવીએ, અને એમાંથી પછી આપણે ટેબલ બનાવીએ, કબાટ બનાવીએ, પલંગ બનાવીએ, બરાબર છે? તો એ કાર્ય થયું ને, ખ્યાલ આવે છે? કુજગલમાં કાર્ય થયું. શું કાર્ય થયું? કે ટેબલ હતું નહીં ને બન્યું. તેમાંથી બન્યું, ખ્યાલ આવે છે? તો લાકડાનું ટેબલ, કાચનું ટેબલ, સમજાય છે? તો એ જે લાકડું છે, એ જે કાચ છે, શું છે? એટલે એનું ઉપાદાન કારણ. અગર લાકડું, લાકડાનું ટેબલ બનાવવું હોય અને લાકડું જ ન હોય તો બનશે ટેબલ? તમે ગમે તેટલા સારામાં સારા કાર્પેન્ટર લાવીને ઉભા રાખી દો, વર્લ્ડના બેસ્ટ આર્કિટેક્ટ, કાર્પેન્ટર, ઇન્ટિરિયર ડિઝાઇનર, બરાબર છે? પણ લાકડું જ ન હોય અને તો કેવી રીતના બનશે ટેબલ? તો લાકડું છે એ ટેબલ જે બન્યું, એનું શું છે? ઉપાદાન કાળ. કયું ઉપાદાન? થોડો ફાસ્ટ લઉં છું વિષય, કારણ કે મને નિમિત્ત કારણ પર આવવું છે, આજે આ વિષય પૂરો કરવો છે. તો ઉપાદાન કારણ, કયું કારણ ઉપાદાન? તો કે સ્વીકારી ઉપાદાન કારણ. કારણ કે જ્યારે જ્યારે પણ ટેબલ, જયારે જયારે પણ લાકડાનું ટેબલ બનાવવું હશે તો લાકડું જો, ઘઉંની રોટલી બનાવી હશે તો ઘઉં જો, તમે સમજાય છે? સમ્યક દર્શન કરવું હશે તો આત્મા જોશે. ક્યારે જોશે? તો કે જયારે કરવું હશે. ક્યારે કરી શકો? કે જયારે કરવું હોય. ટીકાર કોઈ પણ સમયે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકીએ ને. કન્ડિશન અપ્લાઈડ કે ભાઈ સંગી પંચેન્દ્રિય જીવ હોવો જોઈએ ને, બધા કન્ડિશન, પણ કરી તો ક્યારે પણ શકીએ ને, ક્યારે વધીના જીવ કરી શકીએ ને, કોઈ સમજાય છે? તો આત્મા છે એ સમ્યક દર્શનનું, લાકડું છે એ ટેબલનું, ઘઉં છે એ રોટલીનું, સમજાય છે? સાકર છે એ દૂધ ગળ્યું થયું એનું, શું છે? ત્રિકાળ ઉપાદાન કાળ, નોટ ઓનલી ઉપાદાન, સમજાય છે? જે માંથી કાર્ય થયું, જે માંથી કાર્ય થયું એ ત્રિકાળ ઉપાદાન કાળ, બરાબર. હવે જે કાર્ય થયું એ ક્ષણિક ઉપાદાન કાળ. લાકડામાંથી શું બન્યું? ટેબલ. ઘઉંમાંથી શું બની? રોટલી. આત્મામાંથી શું થયું? સમ્યક દર્શન વાણી સમજાય છે. સાકર માંથી શું આવ્યું? મીઠાસ. અને તો એ જે કાર્ય થયું, નવું કાર્ય થયું, કાર્ય જે પ્રગટ થયું, આ મંદિર નહોતું એ, અને આ મંદિર પ્રગટ થયું. આ મંદિર બન્યું. પેલા શું હતું અહિયાં? તો બીજું કઈક હશે, કોઈનું ઘર હશે, કોઈ બિલ્ડિંગ હશે, સમજાય છે. તો એ શું થયું? એ તૂટ્યું. અને આ શું થયું? આ ઊભું થયું. કોઈ સમજાય છે? તો આ મંદિર જે ઊભું થયું એમાં કોણ વ્યાપેલું છે? એનું કારણ અને માટી છે, ઈટ છે, પથ્થર છે, આ બધું એનું કારણ છે ને. તો આ બધું કારણ ત્રિકાળ છે. જો આજે પણ આ મંદિરમાં ઈટ માટી પથ્થર વ્યાપેલા છે, તો ત્રિકાળ ઉપાદાન કારણ જે માંથી કાર્ય થયું, અને અને ક્ષણિક ઉપાદાન કારણ જે કાર્ય થયું. ડિફરન્સ સમજાયો? જે માંથી કાર્ય થયું એ ત્રિકાળ, જેના આશ્રય કાર્ય થયું એ ત્રિકાળ. રોટલી બનાવી હોય તો કોનો આશ્રય લેવો પડશે? ઘઉંનો. કોણ જોશે? સૌથી પહેલા કઈ વસ્તુ જોશે? ઘઉં. પોઈન્ટ સમજાય છે? તો એ ઘઉં છે એ ત્રિકાળ. બે વાત સમજાય, ત્રિકાળ ઉપાદાન કારણ અને ક્ષણિક ઉપાદાન કારણ. ક્ષણિક ઉપાદાન કારણ એ પર્યાયમાં થતા કાર્યની વાત છે, અને ત્રિકાળ ઉપાદાન કારણ એ જે માંથી કાર્ય થયું, જે પોતે કાર્ય રૂપે પરિણમ્યું, એ ત્રિકાળ ઉપાદાન કારણ. રોટલી જો, રોટલી, રોટલીના આદિ, મધ્ય, અંતમાં, આગળ, પાછળ, ઉપર, નીચે અને આજુબાજુ બધે કોણ વ્યાપેલું છે? ઘઉં, 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 ઘઉં. કેમ? કારણ કે ઘઉં એ રોટલીનું ત્રિકાળ ઉપાદાન કારણ છે. ઘઉંમાંથી રોટલી બની, એ રોટલી એ ક્ષણિક ઉપાદાન કારણ છે. બે કારણ સમજાયા, ત્રિકાળ અને ક્ષણિક, બરાબર છે? હવે ક્ષણિક ઉપાદાન કાર્ય થયું તો એની પહેલા કોઈ પ્રોસેસ થઈ કે નહીં? પોઈન્ટ સમજાય છે? આ મકાન, આ મંદિર બાંધ્યું, બંધાયું, ઊભું થયું તો એની પહેલા પ્રોસેસ થઈ ને? પોઈન્ટ સમજાય છે? આપણે ખાડો ખોદ્યો અને પછી એક એક સ્લેબ ભરતા ગયા, એક એક માળ બનતું ગયું, તો એ જે પ્રોસેસ છે એ અનંતર પૂર્વક ક્ષણવર્તી પર્યાય. આટલી વાત સમજાય? જે જે રોટલી બની એની પહેલા જે પ્રોસેસ થયો, આપણે ઘઉંને ગળ્યા, પછી એમાંથી આપણે એનો લોટ બાંધ્યો, પોઈન્ટ સમજાય છે? પછી એના આપણે લુવા કર્યા, પછી આપણે વણી, પછી આપણે કાઠી ટેકી ટેકી. તો આ જે બધો જે પ્રોસેસ છે, આ પ્રોસેસ શું છે? આ પ્રોસેસ અનંતર પૂર્વક, કારણ કે એના વગર કાર્ય પ્રગટ નહીં થાય. હરેક વસ્તુ જરૂરી છે. અગર ઘઉં નહીં હોય તો પણ કાર્ય નહીં થાય. પોઈન્ટ સમજાય છે? અગર એનો પૂર્વનો પ્રોસેસ નહીં હોય તો પણ કાર્ય નહીં થાય. અને જે કાર્ય પ્રગટ થવું, કાર્ય પ્રગટ કરવું છે, એ કાર્ય પ્રગટ નહીં થાય તો આપણને હાથમાં શું આવશે? બોલો, આપણેથી મહેનત કોની માટે કરી? રોટલી બનાવવા માટે. કે આપણા હાથમાં અલ્ટિમેટલી શું આવે? રોટલી. આપણા હાથમાં અલ્ટિમેટલી શું આવે? આ મંદિર. આપણા હાથમાં અલ્ટિમેટલી શું આવે? આ ટેબલ. આપણા હાથમાં અલ્ટિમેટલી શું આવે? સમ્યક દર્શન, અતિન્દ્રિય આનંદ, સાચું સુખ, મોક્ષ માર્ગની શરૂઆત, સાધક દશા, અલ્ટિમેટલી મોક્ષ. એની માટે આપણે અભ્યાસ કરીએ છીએ ને, એની માટે આપણે આ રોજ મંદિર આવીએ છીએ ને, એની માટે આપણે આટલો સ્વાધ્યાય, આટલી સમજણ આપણે મેળવીએ છીએ, પ્રાપ્ત કરીએ છીએ. આટલી વાત સમજાય છે? ત્રણ વાત સમજાય. કઈ ત્રણ વાત આવી? જલ્દી પૂરું કરું છું એટલે ઘડી ઘડી રિવાઇઝ કરું છું, પાકું થાય. ત્રિકાળ ઉપાદાન કારણ, કારણના કેટલા પ્રકાર? કારણના કેટલા પ્રકાર? બે. કયા કયા? ત્રિકાળ ઉપાદાન કારણ, સોરી, ઉપાદાન કારણ, નિમિત્ત કારણ. ઉપાદાન કારણ, નિમિત્ત કારણ. ઉપાદાન કારણના કેટલા પ્રકાર? બે. ત્રિકાળ ઉપાદાન, ક્ષણિક ઉપાદાન. ક્ષણિક ઉપાદાન, ત્રિકાળ ઉપાદાન એટલે દ્રવ્ય, ક્ષણિક ઉપાદાન એટલે પર્યાય, ક્ષણિક ઉપાદાન એટલે ક્ષણિક જે કાર્ય થયું એ, પ્રગટ થયું એ, જેમાંથી થયું, જેના વગર ન થાય, સોચી પણ ન શકો, વિચારી પણ ન શકો, એને કહેવાય ત્રિકાળ ઉપાદાન કારણ. આર યુ ગેટિંગ? હવે બોલો, આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે એ ક્ષણિક ઉપાદાન કારણ પર્યાયમાં થશે ને? બોલો, કોના વગર નહીં થાય? ત્રિકાળી ઉપાદાન કારણના આશ્રય વગર નહીં થાય. કારણ તો છે, પણ એનો આશ્રય નહીં લઈએ તો નહીં થાય. ત્રિકાળી ઉપાદાન કારણ જોશે, શુદ્ધ આત્મા જોશે, સમજાય છે? જેના આશ્રય સમ્યક દર્શન થાય એ વસ્તુ જોશે, અને એની સાથે એનો આશ્રય, એનો આશ્રય, એનું અવલંબન, એનો વિશ્વાસ, એની પ્રતીતિ, એનું અહમ, એમાં લીનતા, એનું જ્ઞાન, એમાં સ્થિરતા, એનું ધ્યાન એ જોશે કે નહીં? બોલો, એના વગર સમ્યક દર્શન નહીં થાય. એ કનેક્શન જોશે ને દ્રવ્ય પર્યાયનું. આર યુ ગેટિંગ? બે વાત સમજાવી. દ્રવ્ય પર્યાય, દ્રવ્ય પર્યાય. દ્રવ્ય ક્યારે હોય? ત્રિકાળ. પર્યાય પ્રગટ થાય અને દ્રવ્ય હોય. દ્રવ્ય પર્યાય થાય છે અને દ્રવ્ય હોય છે. હોય એના આશરે થાય. બે વાત સમજાઈ ગઈ. હવે થશે તો એની પહેલાનો અભ્યાસ જોશે કે નહીં? જેવી રીતના ઓલામાં આપણે લોટ બાંધો રોટલી વણી આ કર્યું તે કર્યું એવી રીતના અહીંયા અભ્યાસ વગર નિર્ણય વગર ભેદ જ્ઞાન ના અભ્યાસ વગર નહીં થાય. તો એ અભ્યાસ જે પહેલા થયો સ્વાધ્યાય ગુરુદેવજી કહેતા બે ચાર કલાક સ્વાધ્યાય જોઈએ સ્વાધ્યાય પરમ તપ અને સ્વાધ્યાયના માધ્યમથી આપણને શું થશે વસ્તુ સ્વરૂપની ક્લેરિટી થશે હું કોણ છું એનું જ્ઞાન થશે કોના અવલંબને કોના આશરે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એ વિષયનું જ્ઞાન થશે કોના આશરે સુખી થશું આપણે બોલો એ વિષયનું જ્ઞાન એ વસ્તુનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન એ શુદ્ધાત્માનું જ્ઞાન કોણ કરાવે છે તો કે ક્યાં જીવવાણી માતા કરાવે છે કોણે લખ્યા આ ગ્રંથો તો કે આપણા આચાર્યોએ લખ્યા કોની વાણી સાંભળીને તો કીર્તનકરોની વાણી સાંભળી હવે સમજાય કે શું ઉભું થયું તો હવે ઉભું થયું નિમિત્ત પૂર્વમાં જે અભ્યાસ થયો કોના આશરે થશે નિમિત્ત અને એ પણ સાચા નિમિત્ત સાચા વેદ શાસ્ત્ર અને ગુરુ આટલી વાત સમજાય તો હવે આપણે શું કરી રહ્યા છે ચારેય ગતિમાં તમને દર્શન થઈ શકે કે ન થઈ શકે તો કે થઈ શકે જે સંઘની પંચેન્દ્રિય જીવ હોય હે બધા કન્ડિશન છે ને પર્યાપ્તક હોય મંદ કસાઈ હોય સાચા દેહ શાસ્ત્ર ગુરુનો શ્રદ્ધાની હોય ખ્યાલ આવે છે તો ઘણી બધી બીજી વાતો છે જાગૃત ઉપયોગ હોય ઊંઘમાં ન થાય ખ્યાલ આવે છે તો એ જે બધા કન્ડિશન હોય એ જીવ સમ્યક તો કરી શકે તો એને જયારે અંદરમાં સમ્યક દર્શન થાય છે એને જયારે આત્માની અનુભૂતિ થાય છે એને જયારે અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે એનો જયારે મોક્ષ માર્ગ પ્રારંભ થાય છે એનો જયારે અંદરમાં પોતાના આત્માનો આશ્રય લેવાનો કાળ પાકે છે ત્યારે બહારમાં કેવા પ્રકારના નિમિત્તો ચાર ગતિમાં હોય છે એનું વર્ણન આપણે જોઈ રહ્યા છીએ. ચલો બરાબર આ ભૂમિકા રહી. હવે આપણે ચાર ગતિમાંથી બે ગતિ સંબંધી બાહ્ય નિમિત્ત કારણોની ચર્ચા કરી ચૂક્યા છે લાસ્ટ બે લેક્ચરમાં થઈ છે બે લેક્ચરમાં ચર્ચા. હવે આપણે એને ખાલી રિવાઇઝ કરીએ છીએ. સાત આવ્યું અહીંયા બરાબર છે. પહેલી ગતિ કઈ આવી નરક ગતિ. હવે શું લખ્યું છે નરક ગતિમાં પહેલા આપણે એને બે વાર બેમાં ડિવાઇડ કર્યું. હું આ બહુ ફાસ્ટ જઈશ કારણ કે બે વાર આપણે એને રિવાઇઝ કર્યું છે. તો પહેલી બીજી ત્રીજી પૃથ્વી નરક તો આપણે કહીએ ઠીક છે કહી દો પરંતુ સાત પૃથ્વી છે એમાં પહેલી બીજી ત્રીજી પૃથ્વીમાં સમ્યક દર્શન જે જીવને ત્યાં જઈને થાય છે એ જીવો માટે સમ્યક દર્શન થશે પોતાની ઉપાદાન શક્તિથી ઉપાદાનના પુરુષાર્થથી ઉપાદાનને જોવાથી પણ બહારમાં કયા નિમિત્ત આવી મળે છે એનું વર્ણન આપણે કરી રહ્યા છીએ કે પહેલી બીજી ત્રીજી નરકમાં જયારે જીવને સમ્યક્ત થાય તો બાહ્ય નિમિત્ત કારણ કયા છે બોલો કયા છે જાતિ સ્મરણ જ્ઞાન દુઃખ શું છે ધર્મ શ્રવણ અને દુઃખાનુભવ આ ત્રણની આપણે ચર્ચા વિસ્તારથી કરી હતી. પૂર્વ જાતિ સ્મરણ જ્ઞાન એટલે પૂર્વની જે દેશના છે પૂર્વની જે વાત છે એ વાત યાદ આવી. હવે ક્યારે યાદ આવશે જયારે પૂર્વમાં સાંભળી હશે. સમજ આ વિષય બહુ ગંભીર છે. પૂર્વમાં જયારે આ વાત સાંભળી હશે ધારણામાં ગઈ હશે રૂચિપૂર્વક એને ગ્રહણ કરી હશે એને રૂચિનો વિષય બનાવ્યો હશે અને પછી કોઈ કારણસર નરક ગતિમાં જીવ ચાલ્યો ગયો તો પણ ત્યાં જઈને પણ જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે કે ન કરી શકે. કહી શકે. શું થતા તો કે જાતિ સ્મરણ જ્ઞાન થતા યાદ આવતા પૂર્વની દેશના અને પૂર્વની વાતો યાદ આવે કે મેં આવું સાંભળ્યું હતું મેં મારા આત્માનું આવું સ્વરૂપ સાંભળ્યું હતું અને ત્યારે અનુભવ ન કર્યો પ્રમાદ કર્યો કસાઈનું પોષણ કર્યું કર્તૃત્વનું પોષણ કર્યું મિથ્યાત્વનું પોષણ કર્યું અજ્ઞાનનું પોષણ કર્યું માન અભિમાનનું પોષણ કર્યું તો રહી ગયું અને કોઈ કેવા પરિણામ બગડી ગયા તો નરક ગતિમાં આવી ગયો. બોલો કેવું સ્ટ્રોંગ કનેક્શન થતું હશે. બહારની બધી પ્રતિકૂળતાની વચ્ચે પણ એ ભૂલાઈ જાય છે પૂર્વની વાત યાદ આવે છે અને અંદરમાં પોતાના આત્માનો અનુભવ થઈ જાય છે તે જાતિ સ્મરણ જ્ઞાન. એના પછી શું કીધું ધર્મ શ્રવણ. પહેલી બીજી ત્રીજી નરક સુધી પૃથ્વી સુધી દેવગતિના જીવો અને એ આવી શકે છે આવે છે અને નારકીઓને ઉપદેશ આપે છે. કોઈ સમજાય છે અને એ ઉપદેશ સાંભળીને ઉપદેશ ફી નથી થયું પણ એ ઉપદેશ નિમિત્ત બને છે. એ ઉપદેશ સાંભળીને એનું જે વાક્ય છે એ વાક્યને અંદરમાં પોતે ગ્રહણ કરે છે અને અંતર્મુખ થાય તો એ પહેલી બીજી ત્રીજી નરકમાં જીવ સમ્યક્ત લઈ શકે છે. એમાં નિમિત્ત બને છે પૂર્વ એમાં નિમિત્ત બને છે ધર્મ ક્ષણ અને ત્રીજું નિમિત્ત બન્યું શું નિમિત્ત બન્યું દુઃખાનુભવ દુઃખનો અનુભવ. પણ સમજાય છે કે યાદ આવે જાતિ સ્મરણ જ્ઞાનમાં યાદ આવે ખ્યાલ આવે છે કે મેં કેવા પાપ કર્યા હતા કેવો કસાય ભાવ પોષ્યો હતો અને કેવું મિથ્યાત્વ પોષ્યું હતું બહુ આરંભ અને બહુ પરિગ્રહ નરક ગતિના બનનું કારણ છે. તીવ્ર કટાર, તીવ્ર ક્રોધ, તીવ્ર વિભાવ રૂપે પરણવું એ નરક ગતિના બનનું કારણ. વાતે વાત આવી જાય ને એકદમ તીવ્ર કટાર. બહુ આરંભ, બહુ પરિગ્રહ, હવે આ બધાની વ્યાખ્યા તત્વ સૂત્રમાં વાંચો ને તો તમને ખ્યાલ આવશે, આવશે આ બધો વિષય આવશે. બહુ આરામ એટલે સમજાય છે, એક મિનિટ એનું જ્ઞાન છે કે એના વિકલ્પ છે, એક મિનિટ શાંત ન બેસે, કંઈક ને કંઈક, કંઈક ને કંઈક, કંઈક બહુ આરંભ, સમરમ, સમારંભ, આરંભ, પરિગ્રહ, કંઈક કરવું છે, આ કરો, આ કરો, આ કરો, આ કરો, આ કરો, એક પછી એક પછી સવારથી રાત તમે જો બે મિનિટ પાંચ મિનિટ બેસીને પણ શાંતિથી પોતાના ઉપયોગને સ્થિર રાખીને તત્વ વિચાર અને તત્વ નિર્ણય નથી કરતો એ જીવને અગર તીવ્ર આરામ અને તીવ્ર પરિગ્રહના પરિણામમાં કર્મ બંધાઈ ગયો તો નરક ગતિ નરક આયુને બંધ થશે એમ આચાર્ય જે આગમમાં લખી ગયા. શાંતિથી બેસવું હોય તો એમ થાય કે યાર આજે તો કઈ કામ જ નથી, આજે તો કઈ કામ જ નથી, ઉભા કરે ચાર કામ. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે કે જીવને શાંતિ નથી ગમતી, જીવને વિચાર કરવું નથી ગમતું. અને વિચાર નહીં કરે તો કર વિચાર તો પામ, મન પામે વિશ્રામ, પણ મન ક્યારે પામશે વિશ્રામ, જયારે વિચાર કરશે ત્યારે. ચલો હવે થઈ ગઈ વાત. હવે નીચેના જે ચાર, નીચેની જે ચાર પૃથ્વી છે, ચોથું, પાંચમી, છઠ્ઠી અને સાતમી, એમાં એક કારણ બાદ કરી દો, બરાબર છે? એક કારણ બાદ કરી દો. કયું કારણ બાદ કરશું આપણે? ધર્મ ચવલ. કારણ કે જેમ જેમ નીચેની નરકમાં જીવ જન્મ લે છે ને એમ એમ એના પુણ્ય ઘટતા જાય છે. જેમ જેમ નીચેની નરકમાં જીવ જતો જાય છે ને એમ એમ એના દુઃખ વધતા જાય છે, એની પ્રતિકૂળતા વધતી જાય છે, એની અસાતા વધતી જાય છે. એટલે કયો કયું નિમિત્ત કારણ બાદ થઈ ગયું? કે નીચેની નરકમાં એને ધર્મ ચવલનો લાભ નહીં મળે. હવે ત્યાં જઈને પણ કામ તો થશે, કાર્ય થશે, કમ્યુનિકેશન થઈ શકશે, થાય છે, પરંતુ એમાં જાતિ સ્મરણ અને દુઃખાનુભાવ નિમિત્ત બનશે. જેમ જેમ નીચેની નરકમાં જતું એને સમ્યક દ્રષ્ટિની સંખ્યા પણ ઓછી થતી જાય. તમને ખ્યાલ આવે છે? નીચેની નરકોમાં સમ્યક દ્રષ્ટિની સંખ્યા ઓછી થતી જાય છે, કારણ કે ત્યાં એનો પુરુષાર્થ ઉપાડવાની પણ એક યોગ્યતા એ ખતમ થતી જાય છે. તો પણ ઘણા બધા સમ્યક દ્રષ્ટિ છે એક એક નરકમાં, અને પહેલી નરકમાં જેટલા છે એના કરતા કમ્પેર કરો તો સાતમી નરકમાં ઓછા છે. ચલો હવે નેક્સ્ટ સ્લાઇડ પર આવીએ. આપણે નેક્સ્ટ સ્લાઇડ, હવે આપણે લાસ્ટ ટાઈમ કઈ કર્યું હતું? મનુષ્ય ગતિ, બરાબર છે? હવે મનુષ્ય ગતિમાં આપણે એના બે ભેદ કર્યા. ભોગભૂમિ આવે છે, આવશે હમણાં, જો ભોગભૂમિ અને કર્મભૂમિના મનુષ્ય. કયા બે મનુષ્ય? ભોગભૂમિ અને કર્મભૂમિ. થાય છે આ બધાને થોડી ચર્ચા? ભોગભૂમિ કોને કહેવાય, કર્મભૂમિ કોને કહેવાય, એ પણ આખો વિષય વચ્ચે બહુ ટાઈમ પહેલા કાળ ચક્રના માધ્યમથી અહીંયા લીધો તો મને યાદ છે, બહુ વિસ્તારથી લીધો તો એક 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 કાળની ચર્ચા કરી છે. પહેલો, બીજો અને ત્રીજો આરો. આ જે ભોગભૂમિ, કર્મભૂમિ અને આ જે છ આરા છે ને, અવસરપીણી, ઉત્તરપીણી, આ જે બધા આરા છે છ, એ ખાલી ભરત ક્ષેત્ર અને એરાવત ક્ષેત્રમાં હોય, બીજે ક્યાંય ન હોય. આ બધી વાતો થોડી ખ્યાલમાં લેજો. ભરત અને એરાવત ક્ષેત્રમાં આ છ આરાનો ક્રમ એટલે કે એનું પરિવર્તન, પરાવર્તન થાય છે, બીજે ક્યાંય નહીં. વિદેહ ક્ષેત્રમાં એક સરખો આરો, સમજાય ને? ભરત અને એરાવત, જે પાંચ ભરત છે અડીદ્વીપમાં અને પાંચ એરાવત છે અડીદ્વીપમાં, એ પાંચ ભરત અને પાંચ એરાવત ક્ષેત્રમાં આ છ આરાનું પરિવર્તન થાય છે. એમાં પહેલા ત્રણ આરા છે, ત્રણ કાળ છે, જે એ ભોગભૂમિ છે, અને પછીના ત્રણ આરા છે એ કર્મભૂમિ છે. તો ભોગભૂમિમાં જીવને સમ્યક દર્શન થઈ, ભોગભૂમિ એટલે સમજાય છે બસ ભોગ ભોગવો દસ પ્રકારના. અહીંયા અહીંયા પહેલા ભોગભૂમિ હતી, હમણાં જે કર્મભૂમિ દેખાય છે ને, આ ઈટ પથ્થરના મકાનો અને આ બધા વૃક્ષો દેખાય છે ને, અહીંયા શું હતું પહેલા? બોલો બોલો સનીબેન, અનુજાબેન, અહીંયા શું હતું પહેલા? અહીંયા કલ્પો વૃક્ષો હતા, અહીંયા ભોગભૂમિના જીવો રહેતા હતા, અને બહુ મને કે થાય જીવો હોય. જ્યાં સુધી ભોગભૂમિ ચાલે છે ને, પહેલી બીજી, પહેલો બીજો ત્રીજો આરો ભોગભૂમિ છે. ચાર કોડાકોડી સાગર, ત્રણ કોડાકોડી સાગર, બે કોડાકોડી સાગર, દસ કોડાકોડી સાગર માંથી નવ કોડાકોડી સાગર તો ભોગભૂમિ છે, ત્યાં ખાલી એક જ ગતિનો રસ્તો ચાલુ છે, બીજી બધી ગતિ બનશે, બીજી બધી ગતિમાં જવાનો રસ્તો બનશે. પોઈન્ટ સમજાય છે? ખાલી બે ગતિમાં જશે ભોગભૂમિના જીવો. અને મિથ્યારથી જે ભોગભૂમિના જીવો હોય ને, મિથ્યારથી મનુષ્ય અને તિર્યંત, તો એ મિથ્યારથી મનુષ્ય તિર્યંત જશે ભવંતિકમાં, અને સમ્યક દ્રષ્ટિ મનુષ્ય તિર્યંત ભોગભૂમિના હોય ને, એ બધા જશે વૈમાનિકમાં. આ નિયમ છે. એટલા માટે કે સાઈ જીવ, એટલા માટે કે સાઈ જીવ હોય કે જે પ્રાણી હોય ને, જે ક્રૂર પ્રાણી ને પશુ હોય ને, એના ખોળામાં બકરીના ને આ બધા બધા સસલા ને આ બધા જે હોય ને, મેંડક ને બધા, એના ખોળામાં રમતા હોય, તેને કોઈ ડર ન હોય. વાઘ અને સિંહના ખોળામાં રમતા હોય બધા, એટલા માટે કે સાઈ જીવ.
પોઈન્ટ ચાલુ છે કે એ ભોગભૂમિના જીવ કમ્યુનિકેશન પ્રાપ્ત કરી શકે કે નહીં. હા, કરી શકે. ભોગભૂમિના જીવો ચતુર્થ ગુણસ્થાનથી ઉપર નહીં જઈ શકે. એ જીવો કોઈ પંચમ ગુણસ્થાન, અણુવ્રત, કોઈ વ્રત, કોઈ પ્રતિમા, કોઈ પ્રતિજ્ઞા એ નહીં લઈ શકે. ચતુર્ગુણસ્થાન સુધી જઈ શકે, કમ્યુનિકેશન કરી શકે ભોગભૂમિના જીવો. તમને બધાને ખ્યાલ આવે છે? તો ત્યાં નિમિત્ત શું બને છે? જાતિ સ્મરણ. બોલો, ત્યાં પણ જાતિ સ્મરણ જ્ઞાન નિમિત્ત બને છે. એક વાત ખ્યાલમાં રાખજો, કાર્ય ઉપાદાન ના ઉપાદાન થી ઉત્પાદન વડે થાય છે. આ તો નિમિત્ત ની ચર્ચા છે કે 12માં નિમિત્ત. તમને સમજાય છે નિમિત્ત નું પણ કેટલું બહુમાન આવજે? અરે આ નિમિત્ત નો હોત તો બોલો આપણું ઉપાદાન માં આપણને સમજત કેવી સમજાત કેવી રીતના વાત? હવે આની તો વાત કરી છે તો કલાકો નીકળી જશે, હમણાં ચાલી રહી છે 2 દિવસ થી એની વાતો કરશું આપણે ચર્ચા. તો ભોગભૂમિમાં જાતિ સ્મરણ અને ભોગભૂમિમાં ધર્મશ્રવણ. બોલો, હવે ક્યાં ધર્મશ્રવણ? ક્યાં ધર્મશ્રવણ? તો કે વિધેય ક્ષેત્રના કોઈ મુનિરાજ, વિધેય ક્ષેત્રમાં મુનિરાજ છે કે નહીં? તો વિધેય ક્ષેત્રમાં તો ત્રિકાળ મુનિરાજ હોય છે, કારણ કે ત્યાં તો ચોથા આરાવત કાળ છે. તો વિધેય ક્ષેત્રના કોઈ મુનિરાજ, કોઈ રિદ્ધિદારી મુનિરાજ, કોઈ એવી રિદ્ધિ હોય, કોઈ એવી લબ્ધિ હોય તો એ મુનિરાજ ગમન કરે અને ભરત ક્ષેત્ર એરાવત ક્ષેત્રના ભોગભૂમિના કાળમાં આવે અને ઉપદેશ આપે તો એ જીવોનો ઉપદેશ સાંભળીને ભોગભૂમિના જીવો તમને દર્શનની પ્રાપ્તિ કરે. વિચાર કર, આનાથી શું સમજાય છે? મુનિરાજ આવ્યા એટલે સમય દર્શન કર્યું. બોલો, આનાથી શું સમજાય છે? અને બે મુનિરાજ આવ્યા એટલે સિંહને સમ્યક દર્શન થયું. મુનિરાજ આવ્યા એટલે ભોગભૂમિના જીવોને સમ્યક દર્શન થયું કે સમ્યક દર્શન થવાનું હતું એટલે મુનિરાજ આવ્યા. તમને ખ્યાલ આવે છે? બોલો, ગુરુદેવજી આવ્યા એટલે આપણને સમજાયું ના? સમજો વાત, અન્યથા નહીં લેતા. આપણને સમજાવવાનું હતું ને, આપણું ઉપાદાન પાક્યું હતું, જાગ્યું હતું. તો આવા પંચમ કાળમાં પણ આવા ગુરુએ આવવું જ પડ્યું. કોની માટે આવ્યા? બોલ, આમાં આપણા માટે. બધાને આમ જે સાથે, અમે તો સાથે. કોના માટે આવ્યા? મારી માટે. ઠીક છે, બોલવા માટે એમ જ બોલાય. પણ કોની માટે આવ્યા? બોલો, અહીંયા કોણ દેખાવું જોઈએ? ખાલી આ ગુરુ, એની વાણી અને હું, બીજું કોઈ નથી. અને કોઈ ન હોય તો ગમે? આમ સ્વાધ્યાયમાં એકલા બેઠા હોય તો ગમે? બધા જોઈએ, નામ જેવા ભરેલો હોય તો સારું લાગે ને. અને કોઈ સમજાય છે, ખ્યાલ છે? તો ઉપાદાન આપણું અંદરમાં જાગ્યું છે એટલે માટે નિમિત્ત આસમાનમાંથી આવશે. તું નિમિત્તની રાહ નહીં જોતો, તું નિમિત્તે ગોતવા નહીં જોતો, તું નિમિત્ત આધીન નહીં થતો. અરે નિમિત્ત તો આવીને તારે કામે કામે સંભળાવશે કે તું પરમાત્મા છો. સંભળાવવાનું કામ કરશે, સાંભળવાનું કામ ઇન્દ્રિય જ્ઞાન કરશે, પરંતુ અંદરમાં ઉતારવાનું જ્ઞાન તો અતિન્દ્રિય જ્ઞાન કરશે. સહી બેન સમજાય છે? અરે ઉછળી પડે જીવ, આવું અંદરથી ઉપાદાન જાગે ને તો એક વાક્ય સોગાનીજીને કાફી હતું. એક વાક્ય, આખું પ્રવચન પણ નથી સાંભળ્યું, એક વાક્ય રાગ અને જ્ઞાન જુદા છે. બોલો, એ લઈને વયા ગયા. ક્યાં લઈને વયા ગયા? સમિતિની રૂમમાં. શું લઈને ગયા? એક વાક્ય, એક પ્રસાદ. ગુરુને એક પ્રસાદ પહેલી વાર મળ્યા ને તો એક વાક્ય લઈને ગયા. ચલો, તો ભોગભૂમિમાં સમજાય છે જીવોને સમ્યક થઈ શકે એના બે કારણ, જાતિ સ્મરણ અને ધર્મસ્થળ. હવે આગળ વધીએ. કર્મભૂમિ, કર્મભૂમિમાં ધર્મશ્રવણ ડેફિનેટલી. આપણે હમણાં કર્મભૂમિ ચાલે છે, સમજાય છે? અને કર્મભૂમિમાં પણ સમજી લેજો, છઠ્ઠો આરો આવશે ને, આની પછીનો છઠ્ઠો આરો, એમાં કોઈ ધર્મશ્રવણ, એમાં કોઈ ધર્મ, એમાં કોઈ સમ્યક દર્શન, કોઈ એવા નિમિત્ત, દેવ શાસ્ત્ર, ગુરુ, કોઈ એવા નિમિત્ત અને એવું પાદાના જીવનું નહીં હોય કે છઠ્ઠા આરામાં કોઈ જીવને સમ્યક થઈ શકે. બોલો, વિચાર કરો. એટલે તો કેટલી વાર કહીએ છીએ, જયારે આ પાંચમો આરો પૂરો થશે ને, આ 21,000 વર્ષનો પાંચમો આરો, 21,000 વર્ષનો છઠ્ઠો આરો, 21,000 વર્ષનો જયારે પાંચમો આરો પૂરો થવાનો હશે, એનો સમય આવી જશે ત્યારે છેલ્લા સમજી લેજો, પાંચમા આરાના અંત સુધીના ધર્મ જીવન થશે. ખ્યાલ આવે ને? મહિમા આવી જાય આપણને. પાંચમા આરાના અંત સુધીના ધર્મ જીવન થશે અને છેલ્લા આચાર્ય, આર્જિકા માતા, શ્રાવક અને શ્રાવિકા, આ ચાર જીવના નામ સાથે ઉલ્લેખ આવી રહ્યા છે કે છેલ્લા આચાર્ય પંચમ આરાના કોણ થશે, આર્જિકા કોણ થશે, શ્રાવક કોણ થશે અને શ્રાવિકા કોણ થશે. બોલો, અને આખી સ્ટોરી છે કે છેલ્લે જયારે ઓલા કલ્કી આવે ને, કલ્કી આપણે બધી ચર્ચા કરી ચુક્યા છે, એ કલ્કી આવે અને જયારે ટેક્સ લેતા હોય અને પછી કે છે, અરે એનો મંત્રી કે છે ને કે એક જીવ આ ધરતી પર છે કે જે ટેક્સ નથી આપતો. અરે કોણ છે? ખ્યાલ આવે? અરે એક છે, લગ્ન દિગંબર સંત છે, કોઈ મુનિ છે, કોઈ, સમજાય છે? અને પછી જયારે એની પાસે આવે છે અને ટેક્સ માંગે છે, ત્યારે એ મુનિરાજોને, એ આચાર્યને સમજાઈ જાય છે કે હવે આ કાળ પૂરો થવાનો છે અને ત્યારે અરે ભાઈ અમારી પાસે તો કઈ નથી, અમે તો નિર્ગ્રંથ અપરિગ્રહી જીવો છે. તમે કાલે આ લેશો ને તો એનો પહેલો જે કોર્યો હશે ટેક્સ્ટમાં આપજો. પછી જીવ સમજી ગયા સમાધિ લઈ લે છે અને એ જીવનું અલ્પકાળમાં અલ્પ થોડા દિવસોમાં જ આયુ પૂરો થઈ જાય છે અને એ કાળ પૂરો આ થઈ જાય. કોઈ ખ્યાલમાં છે? તો કર્મભૂમિ જે છે એમાં ચોથો આરો અને પાંચમો આરો એ કાળમાં જીવને સમ્યક્ત થાય છે. ચોથા આરામાં સમ્યક્ત તો નહીં, ચોથા આરામાં તો 63 કલાક પૂરી થાય છે, શ્રેણી ચડે છે. આ ચોથા આરામાં અહીંયા જે ગયો આની પહેલા એમાં કેટલા તીર્થંકરો 24 થયા અને બલભદ્રો થયા, નારાયણ પતિ નારાયણ બધા જીવો થયા અને ચક્રવર્તી આદિ થયા, કેટલા સમ્યક વ્યક્તિ થયા, કેટલા આચાર્યો થયા હશે. તો ચોથા આરામાં તો કેટલા જીવ અહીંયાથી પણ મોક્ષ. ઓવરઓલ અડીદીપ માંથી તો પણ 6 મહિના ને 8 સમયમાં 600 જીવ મોક્ષ જાય. કોઈ સમજાય એ પણ ક્રમબદ્ધ છે, ક્યાંથી ક્યાંથી કોણ મોક્ષે જશે, કયા સમયે જશે. અને એટલી ગજબ વાત છે, બોલો ક્રમબદ્ધ પર્યાય એનો સિદ્ધાંત એટલો ગજબ છે. અગર 6 મહિનામાં ન ગયા એક જીવ તો અભિદીપમાં, એક જીવ 6 મહિનામાં મોક્ષે ન ગયા તો છેલ્લા 8 સમયમાં 608 જીવ મોક્ષે જશે. અને એ પણ લખેલું છે કે 8 સમયમાં જશે તો પહેલા સમય કેટલા જશે, બીજા સમય કેટલા જશે, ત્રીજા સમય કેટલા જશે. ઓહો અદભુત કેવડી ભગવાનના કેવળ જ્ઞાનની મહિમા. આ તો વર્ણન કરતા રહો ને કલાકો નીકળી જાય. ચલો જલ્દી તો થઈ ગઈ વાત. જાતિ સ્મરણ ધ્યાન ધર્મ શ્રવણ અને ગજબ એક કારણ છે. શું આવ્યું કારણ? જીનબિંબ દર્શન. જીનબિંબ દર્શન તો જીનબિંબ દર્શન ઉપર પણ આપણે ઘણી ચર્ચા લાસ્ટ ટાઈમ કરી હતી. ચલો હવે આપણે આવી જઈએ ક્યાં આવી જશું આપણે હવે આપણે આવી જઈએ તિર્યંત ગતિના જીવોની ચર્ચામાં. બે ગતિ બાકી છે ને તે બે ગતિ આપણે કરી લઈએ, તિર્યંત ગતિ. હવે જો તિર્યંત ગતિમાં પણ આપણે બે વિભાજન કરવું હોય છે. આવ્યું બે વિભાજન આવ્યા. કયા બે વિભાજન આવ્યા? અઢી દ્વીપ ની અંદર ના તિર્યંત. શું આવ્યું? સામાન્ય આ વિષય, આ નવો વિષય છે. તિર્યંત ગતિ સમજાય ને, ઉપર જે દેવ ગતિ છે ત્યાં કોઈ તિર્યંત નથી. તિર્યંત એટલે જે નિગોદ ના જીવ છે એ તો 3 લોકમાં ફેલાયેલા એ તિર્યંત માં છે. અને જીવોને સમ્યક દર્શન લે છે. હું પકડજે જરા બરાબર છે. તો તિર્યંત ગતિના જીવ અગર તમને પૂછે કે ક્યાં રહે છે તો 3 લોકમાં. પણ જે સમ્યક દર્શન યોગ્ય તિર્યંત છે એ અધિદ્વીપમાં અને એની બહાર એટલે મધ્ય લોકમાં રહે છે. એમ શોર્ટ મધ્ય લોકમાં રહેલા તિર્યંતોને મધ્ય લોક, પેલા ઓવરઓલ મધ્ય લોક લઉં છું. ઉપર છે અધોલોક, નહીં ઉપર છે ઉર્ધ્વલોક, નીચે છે અધોલોક, ઉપર છે સ્વર્ગ, નીચે છે નરક, વચ્ચે છે મધ્યલોક. એટલે મધ્યલોક છે એ તિર્યક લોક છે, તીર્થો છે. એમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર બરાબર છે. હવે એ દ્વીપ સમુદ્રમાં કોણ રહે છે? તો કે એ અસંખ્ય દ્વીપ સમુદ્રમાં તિર્યંતો રહે છે. મનુષ્ય રહે છે ખાલી અધિદ્વીપમાં, એની બહાર તો મનુષ્ય રહેતા નથી. આટલી વાત સમજાય? તો મનુષ્ય રહે છે અધિદ્વીપમાં, એની આપણે ચર્ચા કરી બરાબર. હવે આપણે ચર્ચા કરી રહ્યા છે તિર્યંત ગતિ, અને એમાં પણ અધિદ્વીપની અંદર જે તિર્યંત રહે છે એ અને અધિદ્વીપની બહારના જે તિર્યંતો છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે કે એ જીવોને સમ્યક દર્શન થાય તો એમાં બાહ્ય નિમિત્ત કારણ કયા બને છે. તમને બધા વિષય સમજાયો? ખ્યાલ આવે છે? અધિદ્વીપની અંદરના તિર્યંત લીધા અને અધિદ્વીપની બહારના તિર્યંત લીધા. જો હવે આપણે એની ચર્ચા કરી, સૌથી પહેલા જે જંબુદ્વીપ છે પહેલો દ્વીપ અધિદ્વીપ જંબુદ્વીપ બરાબર, એને ઘેરાયેલો લવણ સમુદ્ર સમજાય છે, બમણો વિસ્તાર જંબુદ્વીપ થી ડબલ લવણ સમુદ્ર. એના પછી છે ઘાટકી ખંડ દ્વીપ, એના પછી છે કાલોદધી સમુદ્ર, અને એના પછી છે પુષ્કરાર દ્વીપ. તે પુષ્કરાર દ્વીપ અડધો, જંબુદ્વીપ, ઘાટકી ખંડ દ્વીપ અને પુષ્કરાર અડધો સમજાય છે, અને એની વચ્ચે આવ્યા બે સમુદ્ર. ખ્યાલ આવે છે? તો એ જે અધિદ્વીપ છે એમાં જે તિર્યંતો છે એ તિર્યંતોને સમ્યક દર્શન થાય કે ન થાય? તો કે થાય. તિર્યંત છે આપણને એટલું કઠિન કેમ લાગે છે? મનુષ્ય થઈને તિર્યંતના જીવો સમ્યક તો લઈ લે છે, બોલો. ખ્યાલ આવે છે? આપણે અધિદ્વીપની બહારની વાત કરીશું. મહામત્સ્યો છે જે સ્વયંભૂ રમણ સમુદ્રમાં, કેટલા તિર્યંતો સમ્યક દ્રષ્ટિ છે? તો સમ્યક દર્શન થાય છે ને, થઈ શકે છે ને? તો બોલો, અગર સરળ ન હોય તો તિર્યંતનો જીવ કેવી રીતના સમ્યક તો લઈ શકે? બોલો. એક ચકલી, એક દેડકો, એક હાથી, આપણે વાત કરી હતી ને, કોની વાત કરી હતી? જે ભરત ચક્રવર્તી હતા એનો જે હાથી હતો ને, જે હાથી ઉપર ભરત ચક્રવર્તી સમોસણમાં જતા હતા, એ હાથીનું નામ શું હતું? ભરત ચક્રવર્તી, પેલા આદિનાથ ભગવાન ના પુત્ર ભરત ચક્રવર્તી, એ જે હાથી ઉપર સમોસણ માં જતા હતા, એ હાથી નું નામ હતું ત્રિલોક મંડળ હતું. ખ્યાલ આવે છે? એ હાથી નો જીવ સમય, એ હાથી નો જીવ ભરત ચક્રવર્તી ને લઈને સમોસણ માં જાય છે. સમોસણ માં જતા હાથી બેસી જાય છે તિરંજ ની સભામાં, અને ચક્રવર્તી બેસી જાય છે એની સભામાં. હવે એને ભગવાન ની વાણી સાંભળી, આદિનાથ ભગવાન ની વાણી સાંભળી, અને એ જીવ ને હાથી ના જીવ ને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને એને જાતિ સ્મરણ જ્ઞાન માં એને જાણ થયું કે અરે, હું અને આ ભરત ચક્રવર્તી નો જીવ પૂર્વ ના ભવ માં દેવગતિ માં પરમ મિત્ર હતા. તમને સમજાય છે? અને એવું અંદરથી જામ થતા એટલો વૈરાગ્ય આવ્યો કે ઓહો, આ ભરત ચક્રવર્તી તો જો ચક્રવર્તી થઈ ગયો, અને હું કયા પ્રણામથી, કેવા પ્રણામથી હાથી થઈ ગયો, પરંતુ ડિપ્રેસ ન થયો. સમજાય છે? એ જીવે ત્યાં સમોસણમાં બેસીને ભગવાનની વાણી સાંભળીને, એ ત્રિલોક મંડળ હાથીને એ સમોસણમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ, સંઘની પંચેન્દ્રિય, બોલો, હવે વાત ગ્રહણ કરી હશે અને સાંભળી હશે, અંદર માં એનું પ્રણમન થયું હશે, અંતર્મુખ થયો, અને જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. તો એ રીતે એ અધિદીપ ના અંદર ના જે તિર્યંશો છે એમાં સમ્યક દર્શન નું બાહ્ય નિમિત્ત કારણ શું બને છે? ત્રણ બને. આવી રહી છે અહિયાં કયા ત્રણ? જાતિ સ્મરણ, ધર્મ શ્રવણ અને જીનબિંબ દર્શન. તમને સમજાય છે? જાતિ સ્મરણ, ધર્મ શ્રવણ અને જીન બિંબ દર્શન. કેમ અધિદીપ ની અંદર જીન બિંબ દર્શન લીધું? કારણ કે હમણાં કીધું ને, એ કેટલી કેટલી માત્રામાં, બોલો, હજારો લાખો કરોડ ની માત્રામાં સમોસણમાં, અધિદીપ માં જે સમોસણ લાગે ને, ભરત ક્ષેત્રમાં, એરાવત ક્ષેત્રમાં, વિદેહ ક્ષેત્રમાં તો છે. તો એ બધા તિર્યંજ ગતિ ના જીવો પણ સંઘની પંચેન્દ્રિય અને ઓલ ધ કન્ડિશન્સ અપ્લાય, એ જીવો જયારે સમોસણમાં જાય છે અને ભગવાનના દર્શન કરે છે, સાક્ષાત ભગવાનના દર્શન કરે છે, તો એવા જીવોને ત્યાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. કારણ કે સમોસણમાં તો હાથી પણ છે, વાઘ પણ છે, સિંહ પણ છે, બકરી પણ છે, અને સાપ પણ છે, લોયડો પણ છે, બધા 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 પ્રાણીઓ છે, પણ કોઈને એકબીજાથી ભય નથી, કોઈને એકબીજાથી ડર નથી, ત્યાં કોઈ હિંસા નથી, ત્યાં કોઈ ભય નથી, ત્યાં કોઈ રોગ નથી, ત્યાં કઈ નથી, ત્યાં ખાલી ભગવાનની વાણી સાંભળીને જીવનું ઉપાદાન જાગ્યું હોય તો તિર્યંજ ગતિના જીવો પણ એ વાણી સાંભળીને ખાલી ચતુર્થ નહીં, વિચાર કરો તમે, દેવ ગતિના જીવો તો ચતુર્થ સ્થાનથી ઉપર નહીં જઈ શકે, પણ તિર્યંજ ગતિના જીવો, બોલો, ચોથું ગુણસ્થાન નહીં પરંતુ પંચમ ગુણસ્થાન સુધી જઈને બે કચાઈ ચોકડીના અભાવ પૂર્વકની વિતરાગતા પ્રગટ કરી શકે. મને કહો, અંદરની વિતરાગતા પ્રગટ કરવા માટે, કચાઈનો અભાવ કરવા માટે બહારમાં કયા સાધન બાધક છે અને સાધક છે? મને કહો, છે તિર્યંશ નો જીવ, છે તિર્યંશ નું શરીર. ખ્યાલ આવે છે? જે બહારના એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉપાદાન અંદરથી જાગ્યું હોય કે તિર્યંજ નો જીવ પણ બે કચાઈના અભાવ પૂર્વક ની વિતરાગતા પ્રગટ કરીને એ ભગવાન નો લઘુ નંદન બની શકે છે અને અતિન્દ્રિય આનંદ નો સ્વાદ લઈ શકે. ચતુર્ભ સ્થાન કરતા પંચમ સ્થાન ની ભૂમિકા ઊંચી છે કે નહીં બોલો? ચતુર્ભ સ્થાન કરતા પંચમ સ્થાન ને આનંદ વધારે છે કે નહીં બોલો? ચતુર્ભ સ્થાન કરતા પંચમ સ્થાન વર્તી જીવ આત્મામાં વધારે વાર, વધારે સમય અને વધારે ફ્રીક્વન્સીમાં જાય છે કે નહીં બોલો? કોના કામે જાય છે બોલો? સ્થિરતા કેમ વૈધી બોલો? આનંદ કેમ વૈધો બોલો? અંદરમાં જવાની ફ્રીક્વન્સી કેમ વૈધી બોલો? શાંતિ વધારે કેમ વર્તે છે બોલો? એનું મૂળ કારણ શું છે? બહારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નહીં, બહારનો કોઈ ઉદય નહીં, પરંતુ અંદર કસાઈનો જે અભાવ થયો છે એ શાંતિ અને વિતરાગતા ને સુખનું કારણ. સમજાય છે કે કઠિન પડે છે? ખ્યાલ આવે ને? આપણે બહાર થી માપીએ ને કે આ તો તિર્યંશ નો જીવ છે, આ તો નરક નો જીવ છે, આ તો દેવ નો જીવ છે. અરે, આત્મા ક્યાં તિર્યંશ છે? આત્મા ક્યાં દેવ છે? આત્મા ક્યાં મનુષ્ય છે? આત્મા ક્યાં નારકી છે? આત્મા તો આ બધાથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય તત્વ છે. એવો એક સમય નિર્ણય નથી થયો. 24 કલાક આપણે શું માનીએ છીએ પોતાને, બોલો? 24 કલાક શું માનીએ છીએ? હું શરીર છું, હું ગોરો છું, હું કાળો છું, મારી આ અવસ્થા. શરીરની હરેક અવસ્થાને અને એના સંબંધિત હરેક સંયોગને શું કરીએ છીએ? આપણે પોતાના માનીએ. ચલો ઘણો વિષય છે તો શું વાત કહીએ આપણે તિર્યંત ગતિમાં અધિદ્વીપની જે અંદર જે તિર્યંતો છે એ તિર્યંતોને જયારે સમ્યક દર્શન થશે જયારે આત્માનો અનુભવ થશે આ વાત વારંવાર કેમ આવે છે સમ્યક દર્શન આત્માનો અનુભવ સમ્યક દર્શન બોલો કારણ કે એના વગર મોક્ષ માર્ગની શરૂઆત નહીં થાય સમ્યક દર્શન વગર વંદનામાં સમજાય છે પોતાના આત્માને ઓળખ્યા વગર આ શરીરથી ભિન્ન હું આત્મા છું એવા સંસ્કાર અહીંયાથી નહીં લઈ જઈએ ને તો ચાર ગતિમાં ક્યાંય રખડવા ચાલ્યા નહીં આ ગ્રંથો કેમ રચાયા આમાં શું વર્ણન છે કોનું વર્ણન છે બોલો જેવું તારું સ્વરૂપ છે મેં લાસ્ટ ટાઈમ પણ તમને કીધું હતું ને કોઈ એન્જિનિયરિંગની કોલેજમાં જાય તો 4-5 વર્ષ પછી એ એન્જિનિયર બનીને બહાર નીકળશે કે નહીં બોલો ખ્યાલ આવે કે એમબીબીએસ ની કોલેજમાં જાય ડોક્ટર ભણવા માટે તો 4-5 વર્ષ પછી એક ડોક્ટર બનીને બહાર નીકળશે કે નહીં બોલો ખ્યાલ આવે છે પરંતુ અને અહીંયા આવશો અને સમયસારથી ભણશો આ ચિતાત્માની વાત ભણશો આ ભેદ જ્ઞાનની વાત સાંભળશો અંદરનો આત્મા ચૈતન્ય તત્વ રાગથી રોગથી શરીરથી પરથી કર્મથી આ બધાથી અત્યંત ભિન્ન એવો શુદ્ધાત્મા છું એવી વારંવાર રોજ આપણે વાત સાંભળશું તો બોલો અલ્ટિમેટલી આનું રિઝલ્ટ શું આવવું જોઈએ આનું રિઝલ્ટ સમ્યક દર્શનથી લઈને મોક્ષ સુધીની નિર્મલ પર્યાય પ્રગટ થવી જોઈએ તો આ ભણતર ભણ્યા એ સાચું ભણ્યા એ ઘાતીનો જીવ સિરિયન્સનો જીવ સંગી પંચેન્દ્રિય જીવ આ કાર્ય કરી શકે છે તો આપણે કેમ ન કરી શકીએ સમજાયું અધિદીપની અંદર 3 કારણ કીધા અને અધિદીપની બહારના અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે કેટલા દ્વીપ સમુદ્ર છે 2.5 દ્વીપની બહાર અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે એમાં પણ જે તિર્યંત ગતિના જીવો છે એ જીવોને પણ સમ્યક્ત થાય છે તો એમાં નિમિત્ત કોણ બનશે બે કીધું ને બે કારણ કે ત્યાં કોઈ જિંદિન દર્શન સમોશયન ભગવાનના દર્શન છે નહીં અધિદીપની બાર તો એમાં નિમિત્ત બનશે જાતિ સ્મરણ જ્ઞાન અને શું બનશે ધર્મ ખ્યાલ આવે છે હવે જો એની આગળ આપણે હવે દેહ ગતિના જીવોની ચર્ચા કરીએ ધર્મ સમય એટલે કોઈ કોઈ દેહ ગતિના જીવો આવીને ઉપદેશ આપે તિર્યંત છોડે મનુષ્ય તો નહીં જઈ શકે અધિદીપની બાર પણ જે દેહ ગતિના નરકમાં જાય છે કે નહીં નરકમાં જાય છે ને તો એવી રીતના અધિદીપની બાર દેહ ગતિના જીવો આવીને ઉપદેશ આપે અને તિર્યંત છોડે સમય કરતા પોઈન્ટ પકડાયો ધર્મ શ્રવણમાં ત્યાં શું લેવાનું સાક્ષાત ભગવાનનું સમોચરણ કે સાક્ષાત કોઈ મુનિરાજ કે કોઈ સમ્યક દ્રષ્ટિ મનુષ્યનો સમાગમ નહીં કારણ કે અધિદીપની બાર તો જઈ નહીં શકે તો ક્યાં ધર્મ શ્રવણ તો દેહ ગતિના જીવો આવીને ઉપદેશ આપે નરકમાં જઈ શકે તો મધ્ય લોકમાં આવે કે નહીં નારકીને આપે તો તિર્યંતને આપે કે નહીં બોલો કારણ કે દેહ ગતિના જીવો પાસે કુલ વિઝા છે 3 લોકમાં ફરવા માટે ખ્યાલ આવે છે તો એ જીવોનો ઉપદેશ આપ આમાં નિમિત્ત કારણની વાત કરીએ છીએ પણ ઘડી કહું છું અલ્ટિમેટલી તો મૂળ કારણ તો અંદરમાં પોતાનું ઉપાદાન જાગ્યું હશે ઉપાદાનની તૈયારી હશે આ તત્વ નિર્ણય કરવાનો અંદરથી જીવને એક ઉપાદાનમાં એક એની શક્તિ જાગી હશે તો નિમિત્ત તો આસમાનમાંથી આવીને ઉભા રહેશે તું તિર્યંતમાં હશે તું અધિદ્વીપમાં હશે તું અધિદ્વીપની બહાર હશે તું નરકમાં હશે કે તું ક્યાંય પણ હશે ઉપાદાન એટલે ગુજરાતી ઉપાદાન થી વાત કરી આખું જગત નિમિત્ત વાત કરે છે કે અરે આ કાળ ખરાબ છે અરે આ કાળમાં મોક્ષ નથી અરે આ કાળમાં સાક્ષાત ગુરુ નથી અરે આ કાળમાં સાક્ષાત તીર્થંકરો નથી સમોચરણ નથી દિવ્યજ્ઞાની નથી મુનિરાજો નથી એટલે આ કાળમાં કામ થવું મુશ્કેલ છે પડતો કાળ છે હુંડાવસર સુધી પડતો કાળ છે તું નિમિત્તને દોષ આપે છે અને ગુરુદેશીના ઉપાદાનની તૈયારી કરા પોઈન્ટ પકડાય છે કોલેજ સમજે ને કોલેજમાં આપણે જે બધા ભણીએ છીએ એમાં આપણને કઈ ડિગ્રી મળશે કે નહીં બોલો કોઈ પદ મળશે કે નહીં કોઈ ડિગ્રી મળશે કે નહીં કોઈ સર્ટિફિકેટ મળશે કે નહીં બોલો કે લાભ થશે કે નહીં અને તો બીએ ભણવા જાય તો એને તો 25 વર્ષ 10 વર્ષ પછી લાભ દેખાય મારી ઓફિસ થશે મારી આ પોસ્ટ થશે મને જોબ મળશે પોતાનો બિઝનેસ ચાલુ કરીશ બરાબર હવે અહીંયા બોલો અહીંયા આવીને કોઈ લાભ અને લાભની પ્રાપ્તિ થશે કે નહીં અરે એવો લાભ પ્રાપ્ત થશે કે જે લાભ ક્યારેક છૂટશે નહીં બહારનો લાભ તો ઉદ્યાધીન છે એ તો આ ભાવમાં છે ઉદય પૂરો થઈ જશે તો આ ભાવમાં જ ખતમ થઈ જશે કરોડપતિ રોડપતિ થઈ જશે ખૂબ માન હશે અપમાનના પ્રસંગો બનશે પાપનો ઉદય આવશે તો કોઈ પૂછશે નહીં કોઈ જોશે નહીં સામે બનશે કે નહીં આવા ઉદય બનશે કે નહીં આવા પ્રસંગો પાપનો ઉદય હશે ને પુણ્યનો ઉદય આવશે તો પૂજવા લાગશે બધા. પુણ્યનો ઉદય હશે ને પાપનો ઉદય આવશે તો કઈ સામે જોશે તને તિરસ્કાર કરશે. બોલો તો એ તો બધી બહારની અવસ્થા વ્યવસ્થા પરિસ્થિતિઓ ડિગ્રી પદ ક્ષયોક્ષમ રૂપિયા પૈસા ગાડી બંગલા નોકર ચાકર આ શરીર આ ઇન્દ્રિય અને ક્ષયોક્ષમ જ્ઞાનની ના દીકતા એ બધું ઉદિયાધીન છે. એક સ્વાધીન તત્વ અગર કોઈ છે તો મારો આત્મા ભગવાન છે ને. ભગવાન તીર્થંકરો હોય ને તીર્થંકરો એ અંતરિક્ષમાં વિરાજે. ખ્યાલ આવે છે તમને? એ કોઈ ગંધકુટી છે કે સિંહાસન છે એના ઉપર નો દેખાવ, એના ઉપર દેખાવ બોલો, એના આધારે બેઠા હોય ના? ક્યાં બેઠા હોય? ખ્યાલ આવે? અધર બેઠા હોય ને, ખ્યાલ આવે? અધર બોલો. હવે આવું જોઈને સમોસણમાં જીવનને સમજશે થયા કે જેમ જેમ ભગવાન નિરાવલંબી છે, સમજાય છે? જેમ ભગવાન નિરાવલંબી છે એમને કોઈ એમના દેહને પરમોદારી શરીરને કોઈનો આધાર નથી, તે આત્માને કોનો આધાર છે બોલો? કથનભાઈ સમજાય છે? એ ભગવાન જેમ અંતરિક્ષમાં નિરાધાર બેઠા છે કોઈનો આધાર નથી, એવી રીતના મારો આત્મા પણ આ જગતમાં એક નિરાધાર એક સ્વાધીન એક સ્વતંત્ર દ્રવ્ય છે જેને કોઈ ઉદય સંયોગ શરીર કે કોઈ બાહ્ય દસ પ્રાણ ઇન્દ્રિય આયુ શ્વાસોશ્વાસ કોઈની જરૂર નથી. એવો હું જીવત્વ શક્તિથી જીવવા વાળો એક ચૈતન્ય ભાવ પ્રાણમય અનાદિ અનંત શુદ્ધ આત્મતત્વ છું એવું અંદરમાં એક વિશ્વાસ પ્રતિ આવે તો જીવ એક છે ને કે શું કહીએ કો અલગ પ્રકારની અનુભૂતિ અને અલગ પ્રકારની નિશંકતાઓ. તમારા ચહેરા પરથી લાગે છે કે આ તો બધું જ સમજાઈ રહ્યું છે અને તમે લોકો અંદરમાં સવાઈ ગયા છે, આ તો બધું પતી ગયું. કારણ કે એક જ વાત હર વીક હર હર સંડા આવો એક જ વાત સાંભળો, તું આત્મા પરમાત્મા શુદ્ધાત્મા સમ્યક દર્શન પર્યાયથી પાંચ એવો શિકારી ગુરુ ભગવાન આત્મા પણ આ પહેલો પાઠ પણ આ છે, મધ્યમ નો પાઠ પણ આ છે, છેલ્લો પાઠ પણ આ છે. સુમિત ગયા કે તું આત્મા છો પરમાત્મા છો, નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર, એના વગર અહીંયાથી જવાનું નથી. ખ્યાલ આવે છે? સમજાય તો શું વાત કરી? હવે દેવગતિમાં સમજાઈ ગયું, ધર્મ શ્રવણની વાત સમજાય, સિરિયન જટિના જીવો ને ધર્મ શ્રવણ બોલો. દેવ આવીને ઉપાદાન જાગે તો દેવ આવી જાય છે આત્મા, બોલાવવા ના પડે, ઇન્વિટેશન ન આપવું પડે, આમંત્રણ ન આપવું પડે, આવી જાય. ગુજરાતી આવી ગયા, એમના હાથમાં સમયસર આવી ગયું. કુનકુન આચાર્ય દેવને સમયસર લખવાનો ભાવ આવી ગયો. તમને ખ્યાલ આવે છે? જયારે કુનકુન આચાર્ય દેવ થયા ને 600 વર્ષ પછી પંચમારો ચાલુ થયો, એના લગભગ 600 વર્ષ પછી કુનકુન આચાર્ય દેવ થયા. સામાન્ય જરા વાત ને, એની પહેલા બે આચાર્ય થયા. બે આચાર્ય એટલે જે આચાર્યોએ ગ્રંથો લખવાનું પ્રારંભ કર્યું એવા બે આચાર્ય થયા કુનકુન આચાર્યની પહેલા. 600 વર્ષ સુધી તો શ્રુતિ પરંપરાથી જે માર્ગ હતો ચાલી રહ્યો હતો. 600 વર્ષ સુધી ઉપદેશ ક્ષયોક્ષમ એટલો શાર્પ હતો કે લખવાનો વિકલ્પ કોઈને ન આવ્યો. કેમ? કારણ કે બધાને મૌખિક જ્ઞાન પ્રાપ્ત થતા થતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જતી હતી, મુનિરાજ થઈ જતા હતા, આચાર્ય થઈ જતા હતા, નિર્ગ્રંથ દશા લઈ લેતા હતા. ખ્યાલ આવે છે? પણ દર્શન આચાર્ય દેવને વિકલ્પ આવ્યો કે હવે આ ઊંડાવસર કેવી કાળ હોવાના કારણે હવે આ કાળ પડતો જાય છે, તો હવે લોકોનો જીવોનો ક્ષયોક્ષમ ઘટતો જશે, તો આ વાત અગર સુરક્ષિત નહીં રહે, આ વાત અગર લિપિબદ્ધ નહીં થાય, જે રીતના ગુરુજીના પ્રવચનને ટેપ કરવાનો વિકલ્પ આવ્યો એ આપણી માટે અનંત ઉપકારી જી છે, એવી રીતના દર્શન આચાર્ય દેવને વિકલ્પ આવ્યો. સમજાય છે? અને એ પરંપરા ચાલુ થઈ શાસ્ત્રોને લખવાની. હવે એમાં જે શાસ્ત્રો લખાયા એમાં સૌથી પ્રથમ શુદ્ધ સ્કંદ જે લખાયો, જે દર્શન આચાર્ય દેવ જ્ઞાન પ્રાપ્ત હતું એમને ભૂતવરી અને પુષ્પદંત આચાર્ય દેવને આપ્યું. પોઈન્ટ સમજાય છે? અને એ જે પ્રથમ શુદ્ધ સ્કંદ ની રચના થઈ, સિદ્ધાંત ગ્રંથોની રચના થઈ, આગમની રચના થઈ. પણ એ રચનામાં હવે સામે બે પોઈન્ટ કેવા છે કે પરમ દિવસે પણ કીધા હતા, એ રચનામાં એ જે ચટખંડાગમ અને જે કસાઈ પાહુડ, અને કસાઈ પાહુડ ગ્રંથ કોને લખો? કસાઈ પાહુડ. તો એ કસાઈ પાહુડ જે ગ્રંથ લખો એ ગુણધર આચાર્ય દેવ લખ્યો, અને ચટખંડાગમ ગ્રંથ ની રચના કોને કરી? દર્શન આચાર્ય દેવ દ્વારા પ્રાપ્ત બે આચાર્ય ભૂતવલી અને પુષ્પદંત આચાર્ય દેવે પ્રાપ્ત કરી. તો એ બે આચાર્ય અને ગુંડર આચાર્ય દેવે કસાઈ પાવની રચના કરી. એમાં ટોટલ જે વર્ણન હતું એ વર્ણન કોનું હતું? સાંભળ્યો ધ્યાનથી. એ વર્ણન હતું સિદ્ધાંતનું, એ વર્ણન હતું કર્મ સહિત જીવનું, એ વર્ણન હતું કર્મની અવસ્થાઓનું, કર્મ સિદ્ધાંતનું, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભવ, કર્મની જે 10 અવસ્થા છે એ સહિતના જીવનું વર્ણન હતું. એટલે બંધ સહિતના જીવનું વર્ણન તો કર્યું હતું, પરંતુ એ બધા જે ગ્રંથ હતા એ કુનકુન આચાર્ય દેવે વાંચ્યા કે નહીં બોલો? એમને વાંચ્યા હશે ને એ બધા ગ્રંથો? એ બધા ગ્રંથોનો સ્વાધ્યાય કુનકુન આચાર્ય દેવે કર્યો. હવે કુનકુન આચાર્ય દેવે જયારે ગ્રંથોનો સ્વાધ્યાય કર્યો હશે ત્યારે તમે વિચાર કરો એમને એમને કેવો વિકલ્પ આવ્યો. એમનો જે તીવ્ર એ વિકલ્પ હતો ને, વિકલ્પ શું કે આ આગમ ગ્રંથની તો રચના થઈ ગઈ છે, પરંતુ આ જે ગ્રંથમાં જે વિષય વસ્તુ લખી છે એ જ્ઞાનનું ધ્યેય તો બની શકે, પરંતુ ધ્યાનનું ધ્યેય, સમ્યક દર્શનનો વિષય, અતિન્દ્રિય આનંદ નો વિષય ન બની શકે. તમને સમજાય છે શું કહું છું? કર્મ સહિતના જીવનું જ્ઞાન તો કરવું જોઈએ કે હા જીવની અવસ્થામાં કર્મ બંધાય છે, એની અવસ્થા પ્રમાણે થાય છે, પર્યાયમાં આ પ્રમાણે રાગાદી ભાવ થાય છે, એનું ફળ આ મળે છે, આ ગતિઓમાં રખડે છે, પંચ પરાવર્તન, ચાર ગતિ, 84 લાખ યોની, આ બધાનું વર્ણન હતું. ગુરુસ્થાન, માર્ગના સ્થાન, જીવ સમાજ બધાનું વર્ણન હતું. કર્મની બધી અવસ્થાઓનું વર્ણન હતું કે એ અવસ્થામાં જીવની શું દશા થાય છે. પરંતુ કુનકુન આચાર્ય દેવ નો વિકલ્પ જુઓ તમે કે આ બંધ કઈ જીવ નું વર્ણન તો આગમમાં કર્યું છે, પરંતુ હું એકત્વ વિભક્તવ ભગવાન આત્માને, અબંધ સ્વભાવી આત્માને, સમ્યક દર્શન નો જે વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, જે ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા, એ ભગવાન આત્મા નું વર્ણન હવે હું આ સમયસાળ આદિ ગ્રંથોમાં કરી. અગર ન લખાયું હોત તો બોલો એકત્વ વિભક્ત ભગવાન આત્માને પોતાના નિજ વૈભવથી ન દર્શાવ્યો હોત તો, આ દ્રષ્ટિનો વિષય ગુરુદેવજી ના હાથમાં ન આવ્યો હોત તો, આ સમયસાજી ન આવ્યો હોત તો, વિચાર કરો, કલ્પના કરો શું હોત આ કાળની દર. અને એવું બને જ નહીં, કારણ કે અહીંયા જીવનું ઉપાદાન જાગે તો એવા ગ્રંથોની રચના પણ થયા વગર રહે. ચલો દેવગતિમાં જઈએ, 2 મિનિટમાં પૂરું કરીશું. દેવગતિ ઘણી બધી આમાં પણ ચર્ચા છે, પછી ક્યારેક કરશું. દેવગતિમાં હવે શું આવ્યું? દેવગતિમાં પહેલા એને ડિવાઈડ કરી નાખો, પેલા ને ડિવાઈડ કરી નાખો 1 થી 12 સ્વર આવે છે ને, બરાબર? પછી 13, 14, 15, 16 બરાબર, એના ઉપર 9 ગ્રેડિંગ બરાબર, અને એની ઉપર 9 અનુદિશ અને 5 અનુત્તર વિમાનો છે. પણ અનુદિશ અને અનુત્તર માં શું લખ્યું છે? બધા જીવો સમ્યક દ્રષ્ટિ છે. ક્યાં? અનુદિશ, 9 અનુદિશ માં અને 5 અનુત્તર માં બધા સમ્યક દ્રષ્ટિ દેવો છે. તો ત્યાં તો સમ્યક દર્શન ઉત્પન્ન થવાની અને એનું બાહ્યમાં નિમિત્ત કારણ મળે એની કોઈ વાત જ નથી, કારણ કે બધા સમ્યક દર્શન લઈને ગયા છે. ત્યાં બધા જીવો સમ્યક દ્રષ્ટિ છે, બરાબર છે? આટલી વાત સમજાઈ ગઈ? તો 1 થી જે કેટલા સ્વર કીધા પહેલા? 12 સ્વર. તો 1 થી 12 સાંભળો આપણ વાત. 1 થી જે 12 સ્વર્ગ છે એમાં 4 કારણ છે ને, કેટલા કારણ છે? 4. તો સૌથી પહેલું કારણ શું છે? દેવરિદ્ધિ દર્શન. એટલે શું? સાંભળો હવે ધ્યાનથી. દેવરિદ્ધિ દર્શન એટલે 1 થી 12 સ્વર્ગના જે દેવો હોય એ ઉપરના જે દેવો, એનાથી ઉપરના જે દેવો છે એ દેવો પાસે 1 થી 12 સ્વર્ગના દેવો છે એની કરતા વધારે રિદ્ધિઓ છે, વૈભવ છે બહારનો. હવે જો આમાં તમે કહેશો કેવી રીતના થાય છે એ લોકો અગેન, શું કીધું? 1 થી 12 સ્વર્ગ સુધીના જે દેવો છે, 1 થી 12 સ્વર્ગ ઉપર 16 છે ને, 16 એના 16 સ્વર્ગ. તો 1 થી 12 ના સ્વર્ગમાં જે દેવો છે એ દેવો પાસે જે બાહ્ય વૈભવ છે, બાહ્ય સંયોગ છે વૈભવ, એના કરતા વધારે ઉપરના દેવો પાસે છે. તો એ દેવોનો વૈભવ જાણીને, એ દેવોનો વૈભવ જોઈને અહીંયા સમ્યક દર્શન થાય છે. આ તો કઈ સમજાયું જ નહીં. હવે સાંભળો સાંભળો, એ જે ઉપરના દેવોનો વૈભવ જોવે છે તો એ વૈભવ જોઈને સમ્યક દર્શન નથી થતું, એ વૈભવ જોવે છે અને પછી એમને ખ્યાલ આવે છે કે એ જીવોને આટલો બધો બહારમાં વૈભવ મળ્યો અને પ્રાપ્ત કેમ થયો, કે એ બધા જીવો અહીંયા સમ્યક દર્શન લઈને આવ્યા એના પ્રતાપે, એની સાથે જે પુણ્ય બંધાયું, એની સાથે જે મંદ કસાઈને શુભરાગનો ભાવ હતો એના કારણે એ બાહ્યમાં આટલો બધો વૈભવ પ્રાપ્ત થયો. તો અલ્ટિમેટલી એ વૈભવ જોઈને, એ વૈભવની મહિમા નહીં પરંતુ એ વૈભવ કોના કારણે પ્રાપ્ત થયો? કે સમ્યક દર્શન ના કારણે પ્રાપ્ત થયો. એ સમ્યક દર્શન ની મહિમા. અને સમ્યક દર્શન કોના અવલંબન ને પ્રાપ્ત થાય? તો કે શુદ્ધાત્મા ના અવલંબન ને પ્રાપ્ત થાય. તેવા શુદ્ધાત્મા ની મહિમા થતા એ જીવો ને સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય છે અને દેવવૃદ્ધિ દર્શન એમાં નિમિત્ત બને. સમજાયું? ખ્યાલ આવે છે? કોઈનો વૈભવ જોઈને ઓહ આ પૂર્વમાં આવા પ્રણામ કહી રહ્યા હશે, અહીંયા આવી સાધના કહી રહી હશે, ઓહો એ સાધના ની મહિમા આવે. મિત્યારેજીને કોની મહિમા આવશે? જેનું ઉપાદાન બગડેલું હશે એને કોની મહિમા આવશે? એને સંયોગની મહિમા આવશે, એને એની વાંસા થશે. અને જેનું ઉપાદાન જાગ્યું છે, જેની પાત્રતા જાગી છે, એ જીવોને કોની મહિમા આવશે? કોની મહિમા આવશે? એ જીવોને અંતરંગ સાધના અને અંતરંગ સમ્યક દર્શન ની મહિમા આવશે. કારણ કે એના વગર તો આટલો વૈભવ અને આવા ઊંચા સ્વર્ગમાં જે પદ આવી છે એ પ્રાપ્ત ન. બોલો, આપણે સૌદર્મેન્દ્ર ને જોઈને, ચક્રવર્તી આદિ ને જોઈને કોની મહિમા આવી જોઈએ? કારણ કે આ બધા પદ જે પ્રાપ્ત થાય છે એ પૂર્વના ભાવમાં ભાવલિંગી સંતો. દેવરીજી દર્શન સમજાય છે? તો એક થી પાંચ સ્વર્ગમાં દેવવૃદ્ધિ દર્શન, એના પછી શું છે? જાતિ સ્મરણ. એના પછી ધર્મ શ્રવણ. કારણ કે એ બધા દેવો ક્યાં આવે છે? મધ્ય લોકમાં આવીને ભગવાનની વાણી સાક્ષાત સાંભળે. મેં કેટલી વાર આ વાત કીધી છે ને, હજી પણ ઘણી બધી વાર કહી કે અહીંયાથી આ તત્વજ્ઞાન ના વિજયબેન ઊંડા સંસ્કાર લઈને જશું ને તો દેવગતિમાં ગયા બાદ આપણે ત્યાંના સંયોગોમાં લેપાશું નહીં, ને તો ત્યાં અટકી જશું. સમોસન યાદ નહીં આવે, ભગવાન યાદ નહીં આવે, વાણી યાદ નહીં આવે, આ તત્વજ્ઞાન યાદ નહીં આવે. મંદ કસાઈના ભાવમાં દેહગતિમાં તો વયા જશું, એમાં કોઈ વાંધો નથી, એમાં કોઈ ડાઉટ નથી. પરંતુ એની સાથે શુભ ભાવ સાથે, શુભ રાગ સાથે પૂજા તો કરી, પણ એ પૂજા કરતી વખતે ભેદ જ્ઞાન નો અભ્યાસ ન કર્યો. બોલો, ગાતા હોઈએ, પૂજા કરતા હોઈએ, આ બોલતા હોઈએ, સમજાવતા હોઈએ, સાંભળતા હોઈએ, ત્યારે બોલો અંદરથી સંસ્કાર કેવા પડવા જોઈએ? હું બોલનાર નથી, હું ગાનાર નથી, આ અવાજ મારો નથી, આ જળની ક્રિયા મારી નથી, અરે આ સંયોગક્ષમ જ્ઞાન એ મારું સ્વરૂપ નથી. આવા ભેદ જ્ઞાનના સંસ્કાર પડતા જશે અને અંદરમાં આ બધાથી ભિન્ન સ્થિત ચૈતન્ય આત્મા છું એવી અંદરથી પોતાના આત્માની પ્રતીતિ થતી જશે તો દેવગતિમાં શું ચારે ગતિમાં ક્યાંય પણ વયો જશે એ જીવનું કાર્ય છે. તમને બધાને સમજાય છે? મને બ્લેન્ક લાગો છે એકદમ, ખબર નહીં મને સમજાય છે કે નહીં. સંસ્કાર ની વાત કરું છું કે કયા સંસ્કાર? કર્તૃત્વ ના સંસ્કાર, આ દેહ ના સંસ્કાર, આ શરીર ના સંસ્કાર, આ વાણી આદિ ના સંસ્કાર, એના એનું અહમ, એનું કર્તૃત્વ, એમાં એકત્વ આદિ ના સંસ્કાર લઈને જશું. અહીંયા થોડી અનુકૂળતામાં આપણે લેપાઈ રહ્યા છીએ, આપણને સમય નથી મળતો, આપણું મંદિર મિસ થાય, ફાધર મિસ થાય, આ મિસ થાય, તેમ બધું જ મિસ થઈ જાય. દિવસો ક્યાં વયા જાય ખબર ન પડે. તો દેવગતિમાં બોલો શું થશે? કો પોઈન્ટ સમજાય છે? એટલે અપાર અનુકૂળતા પણ એક આત્માથી માટે બાધક છે અગર અટકી ગયો તો, અને અપાર પ્રતિકૂળતા પણ આત્માથી માટે સાધક બની જાય છે અગર અંદર વયો ગયો તો. આર યુ ગેટિંગ? જેની રુચિ હશે ને એ વસ્તુ આપણને હંમેશા આપણી સમીપ લાગશે. અને જેની ભલે ખેતી દૂર હોય, બાળક હોય ને કે અમેરિકામાં ભણતો હોય, અને એની રુચિ છે તો એને એની નિકટતા લાગશે. અને સગા ભાઈ સાથે નહીં બનતું હોય ને કે બાજુમાં રહેતો હશે ને તો પણ દૂર લાગશે, છે કે નહીં? બોલો. તો રુચિ અંદરમાં પોતાના આત્માની હોય તો જીવને કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પોતાના આત્માની અનુભૂતિ થઈ છે. બરાબર? તો ચલો પૂરું કરું છું. તો એક થી બાર સુધી કયા કયા કારણ એવા? દેવવૃદ્ધિ દર્શન, ધર્મ શ્રવણ, જાતિ સ્મરણ અને જીવબિંબ દર્શન. જીવબિંબ દર્શન અકૃત્રિમ જિનાલયોના દર્શન. સમજાય છે? નંદીશ્વર દીપ, કારણ કે દેવો જઈ શકે તેરમાં દીપ સુધી જે અકૃત્રિમ જિનાલયો છે તો એના દર્શન. બરાબર? હવે એની આગળ 13, 14, 15, 16 માં એક માઇનસ થયું. કયું માઇનસ થયું? દેવરિદ્ધિ દર્શન. કારણ કે એ લોકો પાસે તો ઓલરેડી આટલી બધી રિદ્ધિઓ છે, એને કઈ કોઈ આશ્ચર્ય થતું નથી ને કોઈ કમ્પેરિઝન થતું નથી. તો ત્રણ કારણ થઈ ગયા. અને એની ઉપર જે નવમી ગ્રેવી છે એમાં શું માઇનસ થયું? જીવબિંબ દર્શન, જાતિ સ્મરણ અને ધર્મ શ્રવણ ત્યાં રહી ગયું. કારણ કે એ નવમી ગ્રેવી ના દેવો પણ સમોષણમાં આવતા નથી, અને એની ઉપર તો આવતા જ નથી. સરવા સુધીના દેવો પોતાના વિમાનમાં બેસીને, આપણે કેટલી વાર વાત કરી છે, એક એક હાથ જેટલું શરીર છે. બોલો, સરવા સુધીના દેવો સ્ફટિક જેવું શરીર છે. બોલો, આટલા તો નાના નાના છે સરવા સુધીના દેવો, એની કિસ્મત. અને એ દેવો તેત્રીસ સાધનનું આયુષ છે, એક ભવતારી છે, દ્વાદશાંગના પાટી છે, એ દેવો પોતાના વિમાનમાંથી ઉતરતા નથી, ઉભા થતા નથી, ત્યાં દેવીઓ નથી, કાંઈ નથી, આવું જેવું કાંઈ ગમન આગમન કાંઈ નથી, કોઈ પંચકલ્યાણ સમોચરણ ઓમ ધ્વનિ દિવ્ય ધ્વનિ કોઈ કઈ સાંભળવાનો ભાવ નથી. એકમાત્ર 33 સાગરો પણ સુધી લગાતાર શુદ્ધાત્માની ચર્ચા કરે છે અને રિપીટ થતી નથી, કારણ કે એક એક ચર્ચા ભૂલતા નથી. રિપીટ ક્યારે કરવી પડે? કેટલી વાર રિપીટ કર્યું? ચાર ગતિમાં નિમિત્ત કારણ, નિમિત્ત કારણ કેટલા અઠવાડિયાથી ચાલે છે, નિમિત્ત ઉપાદાન, રિપીટ કેમ કરવું પડે? ભૂલી અરે ત્યાં ભૂલતા જ નથી, એકે વાર ભૂલતા જ નથી તો રિપીટેશન ની જરૂર નથી. તો એવી 33 આગળ સુધી પોતાના આત્માની ચર્ચા કરે છે, પોતાના આત્માનો અનુભવ કરે છે, એક કસાય ચૂકીને અભાવ પૂર્વક ની વિતરાકતાને ભોગવે છે અને કાર પૂરો થાય અહીંયા આવીને મનુષ્ય ગતિ પામીને ભાવલિંગી નિરાજ બનીને એ બધા દેવો એક ભવતારી નિર્વાણ દશાને પામે છે. આવી દશા શીઘ્ર આપણે બધા પણ પામીએ એવી મંગળ ભાવના સાથે આજે નિમિત્ત ભારણ ની ચર્ચા પૂરી થઈ, ઉપાદાન નિમિત્ત ની ચર્ચા પૂરી થઈ. નેક્સ્ટ વીક થી આપણે નવો વિષય પ્રારંભ કરો. નિજ નિધિ નિજ મેવ તારે યા અનંત ઉપસારે હે, ઇસકે લિયે દિનવાણી માસ કો વંદના શત બારે હે, વંદના શત બારે હે. અને કાંતમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી દિનવાણી માસ નો, અમૃતોના અનંત ઉપકારી સમજ જ્ઞાની ધર્માત્માઓ નો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મ નો, જય.